તારીખ 2/9/1994 શ્રી સમયસર ગાથા 209 અને 210 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 203
શ્રી સમયસર પરમાગો 210 ગાથાની ટીકા શરૂઆતથી ઈચ્છા પરિગ્રહ છે. પદાર્થ નો સંયોગ હો કે ન હો, જો કે ઈચ્છા તો પદાર્થના સંયોગમાં નથી થતી, પદાર્થની અપ્રાપ્તિમાં જ ઈચ્છા હોય છે. એટલે આચાર્ય મહારાજના આ વચન ઉપરથી એમ થાય છે કે લોકો જે સંયોગને પરિગ્રહ સમજે છે એવું પરિગ્રહનું સ્વરૂપ નથી. જીવને જેટલી જરૂરિયાત લાગે પર પદાર્થની સુખ માટે, અને જેટલી એ સુખેચ્છાઓ રહ્યા કરે એટલો એનો પરિગ્રહ છે. પછી સંયોગ તો પૂર્વ પ્રારબ્ધ અનુસાર હોય અથવા ન પણ હોય, અને હોય એને કાંઈ ઓછી ઈચ્છા થાય છે. જેને ઘણો સારી સામગ્રીઓનો ઘણી સામગ્રીઓનો સંયોગ હોય માટે એને ઓછી ઈચ્છા થાય છે એવું કાંઈ નથી, ઓછો હોય માટે વધારે ઈચ્છા થાય એવું પણ કાંઈ નથી. એ તો જીવની યોગ્યતા ઉપર છે. જે જીવને વિશેષ પ્રમાણમાં ઈચ્છાઓ થાય છે પર પદાર્થની એટલો એનો પરિગ્રહ છે. આ ઈચ્છા પરિગ્રહ ઉપરથી એમ નીકળે છે. જેટલો વિકલ્પ ઉઠે છે એટલી એની ઈચ્છા છે, જેટલો વિકલ્પ થાય વિકલ્પ વધે એટલી ઈચ્છા વધી છે. નિર્વિકલ્પ એવા આત્મ સ્વરૂપને વિકલ્પની આવશ્યકતા શું? એને કોઈ આવશ્યકતા નથી. નિર્વિકલ્પ એવું જે આત્મ સ્વરૂપ છે પોતાનું, એને વિકલ્પની આવશ્યકતા શું? અને એને બીજા પરમાણુની આવશ્યકતા શું? કે કાંઈ નથી. એથી એનામાં કોઈ વૃદ્ધિ થતી નથી. વિકલ્પ કે પરમાણુના સંયોગથી એનામાં કાંઈ ફાયદો કે વૃદ્ધિ કે લાભ થતો નથી, ન હોય તો એને કાંઈ નુકસાન થતું નથી. એવું વસ્તુ સ્થિતિ તો એમ જ છે, પણ એ વસ્તુ સ્થિતિને નહીં સમજવાથી અને એ વસ્તુ સ્થિતિને નહીં અનુસરવાથી જીવને વિકલ્પને ઈચ્છાઓ રહ્યા કરે છે. જેટલો વિકલ્પને ઈચ્છા એટલું દુઃખ, એટલું દુઃખી પણ થાય છે, આકુળતા પણ એટલી વધે છે. આકુળતા દુઃખનું સ્વરૂપ છે. વિકલ્પ છે માટે નિર્વિકલ્પ થયો નથી. એને પણ ઈચ્છા છે, પંચ મહાવ્રત સાવધાનીથી પાળો. કાલ રાત્રે હતા કે નહીં હતા? કાલે સ્વાધ્યાયમાં આવ્યું તું, કાલે હતા કે નહીં એટલે જ પૂછું. કાલે સાવધાનીમાં આવ્યું ને કે સાવધાનીથી એનું પ્રતિપાલન. એ તો પંચમહાવ્રતમાં તો હજી પરદ્રવ્યનો નિમિત્ત છે કે શરીરને આમ રાખવું, મનને આમ રાખવું, વાણીને વાચાને મૌન રાખવી, ફલાણું ઢીકણું. દ્રવ્યના વિચાર ભેદ એમાં ક્યાં પરદ્રવ્ય છે? આત્મદ્રવ્યના ગુણ ભેદ, ધર્મ ભેદ, પર્યાય ભેદ એમાં ક્યાં પરદ્રવ્યનો સાથે સંબંધ છે? ચોખ્ખો બારમાં નો કર્મ તો સાથે સંબંધ નથી. મનનો નો કર્મ સાથે સંબંધ છે અને દ્રવ્ય કર્મના ઉદય સાથેનો સંબંધ છે પરમાણુમાં. તો એને પરિગ્રહ કયો કાલે? એમાં સાવધાની એનો પરિગ્રહ. જા વિષય તો ખરેખર એવો જ છે, જેને અધ્યાત્મ તત્વ એવા આત્માનો આશ્રય કરવો છે અને અધ્યાત્મ પરિણામ ઉત્પન્ન કરવા છે, એને તો એ પરિસ્થિતિ સ્વીકાર્ય શ્રદ્ધા જ્ઞાનમાં એને સ્વીકારવી જોઈએ. એનું એ જ થયું, એનું એ થયું. સ્વાધ્યાયમાં ન આવતા હોય એના માટે નથી લાગવું પડતું, પાછું આવતા હોય એના માટે લાગવું પડે છે. કાંઈ આવ્યો છું ને તો બે ટપલા વધારે મારીએ, પણ ન આવે એને એમ કે તો હવે પાછો ક્યાંનો ક્યાં આવ્યો જઈશ એમ કે એવું કહેવું પડે. શું એટલે ઉપદેશ તો યોગ્યતા અનુસાર છે, અહીંયા તો એકદમ નિર્જરાનો અધિકાર ચાલે છે. જ્ઞાન દશાનું વર્ણન કરે છે આચાર્ય ભગવાન. શું એટલે એમ કે છે કે જ્ઞાનીને ઈચ્છા નથી. ત્યાગ તો એને બાળ જેવો કે છે. કોણ કે છે એને ત્યાગ કે છે? એ બધા બાળ જેવો ત્યાગ કે છે, ભગવાન નથી કહેતા. ભગવાન તો ઈચ્છા છોડે એટલો ત્યાગ કે છે. જેટલી એને ઈચ્છાનો અભાવ થયો, નિરીક્ષક એવા આત્મ સ્વરૂપના આશ્રયે સ્થિર થઈને જેટલો ઈચ્છાનો અભાવ થયો બસ એટલો એને ત્યાગ ભગવાને કહ્યો છે. બાકી ભગવાને ત્યાગ નથી કહ્યો એને. એટલે બાળકને હાથથી કાંઈ કાપડે મપાતું નથી. હું કે ભાઈ 24 ગજનો તાકો છે, બાળક ભરીને કે ના ના આ તો તમે બાપુજી ખોટું કેમ બોલો છો, આ તો 30 ગજનો છે. કે તો કે બેટા તારો હાથ કામમાં એમાં ના આવે, એ અમારા હાથની વાત છે, તારા હાથની વાત નથી. એ શું બાળ જીવનનું માપ એમાં કામમાં ના આવે, તો કેવી વ્યાખ્યા કરી છે. આ વાક્ય વ્યાખ્યા એવી છે, નિર્વિવાદ છે, આમાં કોઈ વાદ વિવાદ લાગુ ન પડે. શું અથવા આ વચન અકાટ્ય છે, એને કોઈ દલીલથી કાપી ન શકાય એવો વિષય છે. સિદ્ધાંત સૂત્ર થઈ ગયું ને, ઈચ્છા પરિગ્રહ. સંસ્કૃતમાં એટલું લખ્યું છે, ઈચ્છા પરિગ્રહ, જેટલી ઈચ્છા એટલો પરિગ્રહ, જેટલો વિકલ્પ એટલો પરિગ્રહ. જાઓ કાપડનો વેપાર કર્યો એને બધો અનુભવ હોય. કોઈને 4 આંગળ મૂકવા પડે, કોઈને 2 આંગળ મૂકવા પડે, કોઈને 3 આંગળ મૂકવા પડે. વાત સાચી છે, બધાને એક સરખું માપ નથી હાથે. કેમ કે બધાને એક સરખા નથી, પછી માપ એક સરખું ક્યાંથી આવે? બરાબર છે. ફિક્સ માપ છે આનું. ઈચ્છા પરિગ્રહ એટલે ઈચ્છા પરિગ્રહ છે, પછી ગમે એને ઈચ્છા હોય તો એનો પરિગ્રહ છે. એટલે પદ્મ પ્રમલધારી દેવ કેવું લખે છે, 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે. શું? કેમ કે દેહ નો વિકલ્પ આવે છે કે આહાર લેવા જવું, એટલો પરિગ્રહ છે. જાઓ, 5 ઇન્દ્રિયોના વિષયોમાં ઉપયોગ ફેલાતો નથી, પ્રસરતો નથી, બહાર જતો નથી. મુનિને 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે એવા જે નિગ્રંથ મહામુનિરાજ છે, એ પણ આટલો પરિગ્રહ પોતાની વાતનો પોતે જાહેર કરે છે, પોતાના માટે પોતે જાહેર કરે છે, એટલો સ્વીકાર કરે છે. શું ક્યાંય ને ક્યાંય, દિલ્હી કેટલું દૂર છે ખબર પડે. મોક્ષ નો અભિલાષી જીવ છે એને એમ લાગે છે કે ઓહો ઘણું કામ બાકી છે, આટલું બધું કામ બાકી છે, હું ઝપટ નહીં કરું, જોરથી નહીં ચાલું, મારા પરિણામની ગતિ એકદમ તેજ નહીં થાય તો કામ કેદી મારું પૂરું થશે, રખડી મરું હું તો દુઃખી દુઃખી થઈ જાઉં, મારે એવું દુઃખી થવું નથી. એ લક્ષ બંધાતા જે જોર આવે છે અને એની સ્પીડ પકડે છે પરિણામ, કે ત્વરાથી આત્માનું રક્ષણ કરો, એ એમાંથી આવ્યું છે. હા, એવા વિકલ્પ આવે, એ દેહ માત્ર પરિગ્રહ છે એમ. ઈચ્છા પરિગ્રહ છે તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. જેને ઈચ્છા નથી એને પરિગ્રહ નથી, જાઓ. ભગવાનને સમૂહ શરણ છે પણ ઈચ્છા નથી, તીર્થંકર દેવને સમૂહ શરણ છે પણ ઈચ્છા નથી, માટે એમને તે પરિગ્રહ નથી. નહીંતર જગતમાં એવો વૈભવ કોઈને ન હોય, ઇન્દ્રોને ન હોય, મનુષ્યને તો હોય જ ક્યાંથી, પણ ઇન્દ્રોને ન હોય. છતાં એમને ઈચ્છા નથી માટે એમને પરિગ્રહ છે એમ લાગુ પડતું નથી. જો આપણે મંદિરમાં સોનાના વૃક્ષ લગાવ્યા છે ને ભગવાનની આજુબાજુ, જે મંદિરની શોભા માટે સોનાના વૃક્ષ લગાવ્યા છે, ભગવાનને કાંઈ લાગુ પડે નહીં કે આ સોનું કેમ, તમારે સોનું કેમ, સોનાની શું જરૂર પડી. પણ ભગવાન કે મારે ક્યાં લેવા દેવા છે, તારે કરવું એ કર, ન કરવું તો કાંઈ નહીં, અમે અમારામાં લીન છીએ. હવે પરિગ્રહ નથી, ઉદય છે, ઉદય છે, પુણ્યનો ઉદય છે, પુણ્યનો ઉદય છે. બસ દેખાવ થાય છે, દેખાવ, સંયોગનો દેખાવ થાય, સામગ્રીનો દેખાવ થાય. સંસારી જીવો તો એમના સ્વરૂપને ઓળખો, એ જોવું નહીં, એ જે જાગ જમાળ છે એ ન જોવું. એ તો એને એને ઈચ્છાને જ જોવી કે આ જીવની ઈચ્છા કેટલી છે. શું ઘણા માણસ સમજોપતિ હોય છે, સાદે છે, મારે જરૂર નથી કાંઈ, સાદે છે, રહે છે કે નહીં, મારે કાંઈ જરૂર નથી. આ બધું આવ્યું હોય તો જેટલું સન્માર્ગે વપરાય એટલું વાપરો, સન્માર્ગે વપરાય એટલું વાપરો. શું હમણાં મુંબઈ બાલચંદભાઈને મળીને આવ્યો હતો, હિન્દુજા હોસ્પિટલમાં છે, બે કિડની ફેલ થઈ ગઈ છે. બાલચંદભાઈ અમદાવાદના પ્રમુખ છે ને ખાડિયા મંદિરના, પરિણામે એવા સરસ ફરી ગયા છે, એવા સરસ ફરી ગયા છે કે મારા 13 લાખના શેર હતા, હા 11 લાખના શેર હતા, એમ બને 9 લાખ રૂપિયા એમાંથી કાઢી નાખ્યા, વેચી નાખ્યા ધર્માધામ વાપરવા માટે, મારી હયાતીમાં વાપરતા જ આવે. એવા પરિણામ ફરી ગયા છે. છોકરા બે ઉભા હતા, એ છોકરાને કીધું રોટલી ખાવા જેટલા પૈસા રાખજો, બાકી બધા આમાં વાપરી નાખજો, વાપરજો. હા મારે તમને આ શિખામણ છે. શું બે છોકરા નાના ના છે, કિરીટભાઈ જેવડા જેવડા, હા છોકરાની ઉંમર નાની છે, એમની ઉંમર મોટી છે એટલે 80 પહોંચ્યા છે. છોકરાને બધાને સાંભળતા, આ બેને કહું છું પૈસા ઘણા છે કે એ નોરળે તો વાંધો નથી, કે કમાવા ન જાય તો વાંધો નથી, કે હા રોટલી ખાવા જેટલા રાખજો, બાકી બધા સન્માર્ગમાં વાપરજો, કે હું તમને આટલું કહેતો જાઉં છું, કે મારો તો કાંઈ ભરોસો નથી. કે હવે એના ભાઈઓના બધાના પરિણામ એને લીધે બહુ સારા થયા. રમણીકભાઈએ બીજા 6 લાખ કાઢ્યા, 15 લાખ થયા. એ ગામના કોઈ સંબંધી હતા, એને 9 લાખની જમીન આપી ત્યાં લખતરની અંદર, ગુરુદેવના નામથી અને બધા ધર્માત્માઓના ફોટાથી આ બધું રાખીને, હા એક સ્વાધ્યાયનું સ્થાન જ્ઞાન મંદિર કરવું છે, લાઇબ્રેરી કહેશે, એક બીજું ત્રીજું બધું, રોડ ઉપર 9 લાખની જમીન આપી. એના ભાઈઓ કીધું કે 15 લાખ આપણા થયા છે, બીજા કુટુંબના 10 લાખ કરીને 25 લાખ ખર્ચવા છે. પરિણામ બધાના જો એક એમના મુખ્ય માણસના પરિણામ ફેર્યા તો બધા એના ભાઈઓના પરિણામ ફેર્યા છે. અને ભાઈઓએ કામ ઉપાડી લીધું, જેવી એને ખબર પડી કે ભાઈને હવે કેટલો ટાઈમ કાઢે કહેવાય ને, તરત જ ઉપડ્યા, લખતર જમીન લઈ લીધી, મોટી જમીન લીધી, ઘણી 9 લાખની જમીન ત્યાં તો ઘણી મોટી મળે. એવું છે, આ પ્રકાર છે પરિગ્રહને. આ રીતે ચાલો, મારે ઈચ્છા નથી, ઈચ્છા નથી માટે પરિગ્રહ નથી, હજી પૈસા પીડ્યા છે, જ્યાં પીડ્યા છે ત્યાં પીડ્યા છે, પણ ઈચ્છા નથી માટે એને પરિગ્રહ નથી. આ તો હજી સમ્યક પ્રકાર નથી, અહીંયા સમ્યક પ્રકારની વાત છે, જ્ઞાનીની વાત છે. ત્યાં કશાય મંદ છે એટલે ઈચ્છા મંદ થઈ છે, અહીંયા ઈચ્છાનો અભાવ થાય છે, એટલો ફરક છે. જ્ઞાની નાની મુમુક્ષુમાં શું ફેર છે, મુમુક્ષુને કસાય મંદ થાય છે, કોઈ વિશેષ યોગ્યતાવાન અને પાત્રતાવાન મુમુક્ષુ હોય તો કસાય રસમંદ થાય છે, ઈચ્છાનો રસમંદ થાય છે, નાની ને ઈચ્છાનો અભાવ થાય છે. અને રસમંદ થવો એ અભાવ થવાનું કારણ છે. રસ વગર મન ન થાય તો પાછું રસ તીવ્ર થઈ જાય. હા, કેટલી વાત એમાં ઊંડી છે, ઘણી ઊંડી વાત છે. તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. જો નાની ની ઈચ્છા છે એ અજ્ઞાનમય નથી એમ કેવું છે અહીંયા. નાની નાની ની ઈચ્છા થઈ કે ખાવા બેસવું છે, દુકાને જવું છે, વેપાર કરવો છે, બધો રાગ બાગ ચલાવે છે ને, ઈચ્છા નથી કે ના. અજ્ઞાનમય ભાવે જ્ઞાની ને ઈચ્છા નથી. ઉદય આવી પડ્યો છે, વિકલ્પ આવે છે પણ ભિન્ન રહે છે, વિકલ્પ આવે છે પણ ભિન્ન રહે છે, એનો નિષેધ વર્તે છે. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને એવો અજ્ઞાન ભય ભાવ હોતો નથી કે આ લઈ લઉં ને, આ મેળવી લઉં ને, આ કરી લઉં ને, આ ભોગવી લઉં ને, એ વાત જ્ઞાનીને નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, ગમે તે હોય, શુભ હોય અશુભ હોય, ગમે તે હોય પણ સાથે જ્ઞાન ઊંધું છે. અંદરમાં જે જ્ઞાન વેદન છે એ ચૈતન્યની જાગતી જ્યોત છે, ઝળહળતી જાગતી જ્યોત છે. કેવી? ઝળહળતી જાગતી જ્યોત છે. એ જ્યોત છે, એની સાથે જ્ઞાનીને સંબંધ છે. જ્ઞાનીને બીજા અજ્ઞાનમય વિકલ્પ, જે વિકલ્પ આવે એની સાથે અજ્ઞાનમય પણ જે પ્રકાર હોય છે એ પ્રકાર જ્ઞાનીને હોતો નથી. ધારે છે, જાગતી જ્યોત છે ને, ઝળહળતી જાગતી જ્યોત છે, એ જ જ્ઞાનધારા છે, એ જ આત્મા છે. ખરેખર તો એ જાગતી જ્યોત છે, એ જ આત્મા છે. ત્યાં દ્રવ્ય પર્યાયના ભેદ શું કરવા જોવા પડે? શું જોવાની જરૂર છે કે કાંઈ જોવાની જરૂર નથી? કેમ કે આત્મા પણ અધ્યાત્મ તત્વ છે અને આ જે પરિણતિ છે એ પણ અધ્યાત્મ તત્વ છે. એટલે અહીંયા દ્રવ્ય પર્યાયના ભેદને કાંઈ જોવાનું, જોવે તો એ જોવાનું પાપ કરવા જેવું નથી. ઠીક? હા, એ દ્રવ્ય પર્યાય ભેદ જોવાનું પાપ છે. શું? હા, વિકલ્પ થાય, ભંગ પડે. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. સર્વ ભાવો જેમ સોનામાંથી બધા દાગીના જેટલા ઘડો એટલા સોના, પછી ઘાટ હારો હોય કે ઘાટ નબળો હોય, સોનું તો સોનું જ રહે છે. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, શું કેવો? અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, શું? પોતાને ભૂલીને, પોતાની મૂર્છા ખાઈને જે ઈચ્છા થાય, એટલે મૂર્છા પરિગ્રહ કીધું ઉમા સ્વામીએ. શું? તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી, પુણ્યને ઈચ્છતો નથી, પુણ્યના ફળને પણ ઈચ્છતો નથી. કેમ કે એને અજ્ઞાનમય ભાવ નથી. પોતાનું જે સ્વરૂપ છે એના જે નિર્મળ ગુણોની સંપત્તિ છે, નિરાકુળ સુખ સંપત્તિ છે, એની પાસે આકુળતાને મલિનતાને કોણ ઈચ્છે? એ જ્ઞાની ઈચ્છે ને, ઈચ્છે તો એ જ્ઞાની નથી. હા, પુણ્ય લેવો. હું કેમ કે બીજો પદ પાપનો આવે છે, માટે અહીંયા ત્યાં અધર્મ શબ્દ વાપર્યો છે. શું? ત્યાં અધર્મ શબ્દ વાપર્યો છે એટલે ત્યાં પાપ લેવું, ઓલા પણ પુણ્ય લેવું. શું? માટે જ્ઞાનીને ધર્મ અભાવના લીધે જ્ઞાનીને, જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી, માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. જો ઓલું ધર્મ હોય તો પરિક્રમા ન લઈ જવાય. શું? વિતરાગ ભાવરૂપ જે ધર્મ લ્યો તો એને પરિગ્રહનો નામ સંજ્ઞા ન મળે, એને પરિગ્રહ સંજ્ઞા ન મળે. એટલે અહીંયા ધર્મનો અર્થ પુણ્ય થાય છે અને અધર્મનો અર્થ પાપ થાય છે. બીજી ગાથામાં અધર્મ શબ્દ વાપરશે. માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી, જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે આ જ્ઞાની ધર્મનો કેવળ જ્ઞાયક જ છે. એ જ્ઞાયક પણ એ ધર્મ છે. જો બે ધર્મ શબ્દ છે, જ્ઞાયક પણ એ ધર્મ છે અને આ ધર્મનો જ્ઞાયક છે, એ પુણ્યનો જ્ઞાયક છે. એ પુણ્યનો ઉદય હોય એનો એ જ્ઞાતા છે. જેટલો પુણ્યનો ઉદય હોય, પાપનો ઉદય હોય તો એમ સમજે કે ભાઈ અત્યારે એ પ્રકાર ચાલે છે, અત્યારે આ પ્રકાર ચાલે છે. લોકો આને પુણ્ય કહે છે, લોકો આને પાપ કહે છે, મારે કાંઈ લેવા કે દેવા. લોકોની ભાષામાં એ છે પુણ્ય પાપ. એ જ્ઞાયકપણામાં પુણ્ય પાપના ભેદ નથી, એ તો બે એક સરખો છે. બંને જ્ઞાનના જ્ઞેય છે, માટે જ્ઞાયક કરીએ છે. શું જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવ, જ્ઞાનમય એવો એક જ્ઞાયક ભાવ તેના સદભાવને લીધે, શું એના શ્રદ્ધા જ્ઞાનમાં એ જ્ઞાયક ભાવ વિષય થતો હોવાથી એનો સદભાવ છે. એ વિષય ન થાય તો એ હોવા છતાં એનો અભાવ છે એમ છે. જ્ઞાની ધર્મનો કેવળ જ્ઞાયક જ છે, માટે જ્ઞાની તો પુણ્યનો નાતા રહે છે. પુણ્ય સારું છે એ વાત જ્ઞાનીને નથી. જ્ઞાની પુણ્યને ઈચ્છે નહીં, ઈચ્છે જ્ઞાની નહીં. આમ છે કેમ કે સ્પૃહા થઈ ગઈ, તો એને પોતાના સ્વરૂપને પરિપૂર્ણ શુદ્ધ સ્વીકાર્યું નથી. પરિપૂર્ણ માને તો પૂર્ણ, પૂર્ણ સ્વરૂપમાં પછી ઈચ્છા હોય તો એ સ્વરૂપની પૂર્ણતા રહી ક્યાંથી? જો હું મારા સૌથી પરિપૂર્ણ છું તો પછી મારે કોની જરૂર રહી? અને જરૂર રહી તો હું પરિપૂર્ણ રહ્યા? આ સીધી સાદી વાત છે. જ્ઞાનીને અવલંબન છે, પોતાના પૂર્ણ પદનું અવલંબન છે. એટલે એને જગતના કોઈ પદાર્થ કામના નથી. બધા એ નકામા દેખાય છે, એટલા બધા નકામા દેખાય છે. મારા કામની તો કોઈ ચીજ આવે એવું નથી. હું મારા સ્વરૂપથી પરિપૂર્ણ છું. મારે શકવાનું કામ છે, મારે કોઈનું કામ નથી. આમ છે. હા, નિકાંક્ષી દંગ લાગવો પડે. આવશે ને આજ અધિકારમાં આઠ અંગલી છે. હવે અધિકારમાં એ વિષય લેવાના છે. એ દુઃખને કેમ ઈચ્છે? અને શુદ્ધ પવિત્ર પોતાનું સ્વરૂપ અને એ દશા વર્તતી હોય એ મલિનતાને કેમ ઈચ્છે? શું એ પણ ન ઈચ્છે? 216 વિધિ વિધક છે. રાગ વર્જ જ્ઞાની કર્મ નિવૃત્તિ પાછો છે. 230 છે. આ તો જે 211 છે, આગળ છે ઘણું. હવે જ્ઞાનીને અધર્મનો પાપનો પરિગ્રહ નથી એમ કહે છે. એ 211માં કહે છે. સંસ્કૃતમાં મથાળું નથી બાંધ્યું, સીધું ઉપરથી લીધું છે. અપરિગહો અણીછો ભણીદો નાણી, એ જ શબ્દો છે. નાણી ન ઇચ્છદી અધમમ, ધમમ શબ્દ બદલીને ત્યાં નો નિચ્છદી ધમમ અધમમ. અપરિગહો અધમસ જાણગો તેણસો હોદી. ગાથાર્થ અનિચ્છક ને અપરિગ્રહી કયો છે. અનિચ્છકપણે થયો, અનિચ્છકપણે રહ્યો તેને અપરિગ્રહી કયો છે. સ્પષ્ટ વાત. અને જ્ઞાની અધર્મને પાપને ઈચ્છતો નથી. આમ તો ઉપસંજ્ઞા વાળા પણ પાપને ઈચ્છતા નથી, પણ છતાં પણ પુણ્ય પાપનું તાત્વિક જ્ઞાનના અભાવને લીધે કયા પરિણામથી પાપ થાય છે એનો એને ખ્યાલ રહેતો નથી, જેમ કે મિથ્યાત્વનો પાપ, તો એ અજ્ઞાનીને ખબર નથી. નવમી ગ્રીવ જાય એટલો શુભ ભાવ કરે, પણ મિથ્યાત્વના પાપનું શું એને ખબર નથી. એટલે એને પુણ્ય પાપની ખરેખર ખબર નથી. નહીતર એમ થાય કે આવી ગાથા કેમ નથી આચાર્ય મહારાજે. પાપને તો કોઈ ન ઈચ્છે, એની મતી એ ના પાડે કે પાપ કરવા જેવું નથી. જો પાપ કરવા જેવું નથી તો પછી જ્યાં પાપ થાય એનો ખ્યાલ આવવો જોઈએ તમને. જો પાપ કરવા જેવું નથી એ વાત બરાબર હોય તો જ્યાં જ્યાં પાપ થાય એનો તમને ખ્યાલ આવવો જોઈએ. ખ્યાલ નથી આવતો એનો અર્થ કે પાપની પણ તમને ખબર નથી. માટે નથી ઈચ્છતા એ વાત ઉપસંજ્ઞાય છે, એને ઓળખાણ નથી. પુણ્યની ઈચ્છા એ પાપ છે, અને જેટલો અજ્ઞાન મિથ્યાત્વ ભાવ છે એ પણ પાપ છે, એ અશુભમાં જાય છે. અઢાર પાપ સ્થાનકમાં સૌથી મોટું પાપ સ્થાનક એ છે, મિથ્યાત્વનું પાપ છે. અને એ વિષય જૈન દર્શન સિવાય ક્યાંય નથી. બાકી બધી ઘણી ડાઈ ડાઈ વાતો અન્ય દર્શનમાં આવે છે, પણ એ બધી આ ભગવાનના શાસનમાંથી છૂટા પીડ્યા પછી કોઈ કોઈ વાત લીધી, કોઈએ કોઈ વાત લીધી, કોઈએ કોઈ વાત લીધી, ઋષભદેવ ભગવાનથી ચાલુ થયું, એમાંથી કોઈએ કાંઈ ને કોઈએ કાંઈ લીધું, પણ આ મૂળ વાત રહી ગઈ. મૂળ વાત છે એ રહી ગઈ, ને રહી ગઈ એ જુદા પીડ્યા એમાં એ વાત એની હારે ગઈ. મિથ્યાત્વનું પાપ ન સમજાય એ વાત એની સાથે, નહીં તો જુદા પડે નહીં. આવો પવિત્ર સન્માર્ગ, તીર્થંકર દેવનો રાજમાર્ગ, એને છોડીને અન્ય માર્ગ કાઢે એટલે સમજી લેવો કે કાંઈક અહમભાવ આવ્યા વિના એવું બને નહીં. પછી ભલે પુણ્ય ગમે એ કરે, પણ નથી એને પુણ્યની ખબર, નથી એને પાપની ખબર. કેમ કે મોટું પાપ ગ્રહિત મિથ્યાત્નો હારે લઈને ગયા. જેટલા જુદા પીડા એ ગ્રહિતનો હારે લઈને ગયા. ગ્રહિત મિથ્યા છે તો તીવ્ર મિથ્યા છે પાછો. એની દશામાં દોષ છે એ મુખ્ય કરવા યોગ્ય નથી. કોઈની દશામાં દોષ એ દોષ દૂર થવાનું ઈચ્છીએ, એનું અનુમોદન ન ઈચ્છીએ, અને એ પણ દોષ એને મટશે તો એને દુઃખ મટશે, માટે એ પણ દુઃખી ન થાય એટલે એનું દોષ પણ ટળો એવી ભાવના રહે. માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તો, એમ લીધું ને, વિપરીતતા હોય તો કે માધ્યસ્થ ભાવ. હા, માધ્યસ્થ ભાવ એટલે કે એનો એ ટળો, એવો દોષ એનો પણ ટળો. મારે એને મુખ્ય કરવો નથી.
કોઈ પ્રભાવક પુરુષ હોય, ગુરુદેવ તો તીર્થંકર દેવતા, કોઈ પણ પ્રભાવક પુરુષ હોય ગમે ત્યાંથી ખેંચાય ખેંચાય ને પાત્ર જેવો આવે. અન્ય મતિમાં આવે તો ખેંચાઈને આવી જાય, ગમે ત્યાંથી ખેંચાય ખેંચાઈને આવે. કેમ કે પાત્રતાને આ ધર્મને સીધો સંબંધ છે. આ ધર્મ જ પાત્રતાથી પમાય છે, પુણ્યથી નથી પમાતો, પાત્રતાથી પમાય છે. તેથી તે અધર્મનો પરિગ્રહી નથી, અધર્મનો જ્ઞાયક જ છે. કોઈ પાપના અલ્પ પાપના પરિણામ થાય તો જ્ઞાતા ભાવ રહે છે, એને ઈષ્ટ જાણતા. પાપ પુણ્યને ઈષ્ટ ન જાણે, એ પાપને ઈષ્ટ કેવી રીતે જાણે, એ તો પ્રશ્ન જ રહેતો નથી. ટીકા, ઈચ્છા પરિગ્રહ છે એ જ પ્રમાણે ટીકા લીધી છે. પદ જ બદલાય છે ને ખાલી પુણ્ય પાપનો, એ જ પ્રમાણે ઈચ્છા પરિગ્રહ એ તો વ્યવસ્થિત લખાણ છે ને. આ તો પરમાગમ છે, બહુ પદ્ધતિસરનું લખાણ હોય, આડુંઅવળું ન લખે, અહીંયા આમ લખે ને બીજે બીજું લખી નાખે એમ નથી, એકદમ પદ્ધતિસર વાત છે. ઈચ્છા પરિગ્રહ છે તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. ઈચ્છા નથી એને કાંઈ પરિગ્રહ નથી. પાપનો વિકલ્પ આપે કે પુણ્યનો વિકલ્પ આપે એને પરિગ્રહ લાગુ પડતો નથી. આનુષંગિક પરિણામ છે. અજ્ઞાનમય ભાવ હોય ત્યાં ઈચ્છા હોય, જ્યાં ઈચ્છા હોય ત્યાં અજ્ઞાનમય ભાવે સાવધાની હોય, એમાં જ એની જાગૃતિ હોય, એમાં એનો રસ હોય, એમાં એનું એકત્વ હોય, એની આધાર બુદ્ધિ હોય, સુખ બુદ્ધિ હોય, બધા મિથ્યાત્મા જે આનુષંગિક પરિણામ છે. આપણે આત્મજાગૃતિમાં 26 લીધા છે, બોલે એવા સાથે સાથે હોય એવા. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. ઈચ્છા છે એ અજ્ઞાનમય ભાવ છે. પોતાને ભૂલ્યો એમની ઈચ્છા થઈ, જ્ઞાનીને ભૂલીને ઈચ્છા થતી નથી. આ પોતાને ભૂલે છે, પરિપૂર્ણ તત્વને, પોતે પૂર્ણ છે એ વાતને છોડીને ઈચ્છા કરે છે, માટે એને અજ્ઞાનમય ભાવ કહેવામાં આવશે. આમ તો ઈચ્છા રાગ છે, પણ આ પોતાને ભૂલ્યો છે માટે એ મૂર્છા છે, માટે એ અજ્ઞાનમય ભાવે થયેલો પરિગ્રહ છે. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ અવલંબન ચાલુ ને ચાલુ રહે છે. એ અવલંબન પરિપૂર્ણ નહીં હોવાથી એક પરિણામનો અંશ એમાંથી છટકીને પુણ્ય પાપ રૂપે પરિણમે છે અને એનો જ્ઞાની નાયક રહે છે. એનો નાયક રહે છે એટલે ખબર છે કે આટલો બહાર જાય છે, આટલું પરિણમન બહાર જાય છે, આટલા પ્રમાણમાં બહાર જાય છે, બસ એ ખ્યાલ જ્ઞાનમાં રહે છે. એટલે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એમ જે છે. હા, ભઠ્ઠીમાં નાખે તો સોનું છે, કાદવમાં નાખે ત્યારે પણ સોનું છે, અને દાગીનો બનાવે ત્યારે પણ સોનું છે. અરે એમાં ચાંદી સોનું તાંબુ ભેળવે ત્યારે પણ સોનું સોનું રહે છે. સોનું ઘટતું નથી ને વધતું નથી. ભેળવે એટલે કઈ સોનું વધી જાય? વધે નહીં, ઘટે નહીં, વધે નહીં, સોનું સોનું જ રહે છે. લગ્નની એમ લાગે આ સોનું વધી ગયું, ફોનીને લાગે કાંઈ વધ્યું નથી, આમાં સમજવા જેવું છે. એવી રીતે છે. તેથી એટલો જ ભાવ આવે, એનું ભેળવું એનું કાંઈ આવે નહીં, ઘાટનું કાંઈ આવે નહીં, સોનાનો જ ભાવ આવે, વેચવા જાવ એટલે બીજું કાંઈ મળે નહીં. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઈચ્છતો નથી. અજ્ઞાનમય ભાવ નહીં હોવાથી પાપને પણ ઈચ્છતો નથી. જ્ઞાનીને શું છે, આમ ઈચ્છતો નથી, પણ એને પાપના પરિણામમાં ખૂબ સુખને સુખની કલ્પના છે. અમને આ ખાધું બહુ મજા આવી, અમે ફલાણી ચીજ ખાધી બહુ મજા આવી, પણ પરિણામ શું થયા, પાપના થયા. પાંચેય ઇન્દ્રિયના વિષયો એમાં જે સુખનો આભાસ, એ પુણ્ય પરિણામ નથી, એ પાપના પરિણામ છે. પછી આ વ્યવસાયમાં વ્યાપાર ધંધો જે કાંઈ કરે, કમાણી થાય, રાજી થાય, જાજુ કમાય એટલે ખૂબ રાજી થાય, કયા પરિણામ ગણવા, એકના એકલા પાપના પોટલા છે એ બધા. પછી એ બધા પૈસા આવ્યા, હું આટલો પૈસા વાળો, બધા અજ્ઞાન સહિત મિથ્યા સહિત પાપના પરિણામ છે. અને પુણ્ય કરતા મલિનતા પાપમાં વધારે છે, પુણ્ય કરતા પાપમાં મલિનતા વધારે છે. તેથી જ્ઞાની બાહ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવાની ભાવનાવાળા હોય છે. આ છોડો, નિવૃત્ત થઈ જા, આ મૂકી દો, પહેલામાં વહેલી તકે મૂકાય એવી રીતે મૂકી દે છે. પડદો જુઓ ને, 20 વર્ષે જોડાણા છે, પણ 2-3 વર્ષમાં તો કંટાળી ગયા, છોડો છોડો, પછી છોડ્યું જતું નથી બીજાના કારણે, પોતાના કારણે નહીં પણ બીજાના કારણે. પણ છેવટે 10 વર્ષે છોડી દીધો, 30 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ. હા, એ તો ઉપયોગ બહાર ગયો હું કરવા, એ તો કીધું ને હમણાં, દ્રવ્યપર્યાયનો ભેદ પાડવો એ પાપ છે, હમણાં એવી વાત ચાલી હતી. હા, દ્રવ્યપર્યાયનો ભેદ પાડવો એ પાપ છે. બસ મૃત્યુ, ભાવ મરણ, આનંદ ને પ્રાણ એનો ઘાત કરે છે, એનો શાંતિનું ખૂન થઈને વિકલ્પ ઊભો થાય છે. નિર્વિકલ્પ સ્વરૂપને વિકલ્પ એનું ખૂન છે, નિર્વિકલ્પ સ્વરૂપમાં વિકલ્પ એનું ખૂન છે, એમ છે. અનંત 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 શાંતિ ભરી છે, એનું ગળું મેળીને આકૃતા કરે છે, શાંતિને મળી નાખે છે ત્યારે આકુલતા થાય છે. એ ગુરુદેવ કરે શાંતિને દજાડે છે. શું પદ્મનંદી મારો દાન અધિકાર વાંચે ત્યારે ગુરુદેવ એમ કે ભાઈ તારી પાસે 2 પૈસા થયા છે, એ પૈસા કેવી રીતે આવ્યા? કે પુણ્યના યોગે. પુણ્યના પરિણામ ક્યારે થયા? કે તારા આત્માની શાંતિને દજાડીને ત્યારે પુણ્યના પરિણામ થયા છે. એટલે એનું એને ઉપમા આપતા, ઓલી ખીચડી બળી ગઈ હોય, દાજી ગઈ હોય ત્યારે નીચે હાંડલામાં બળી જાય ને, એને ઉખાડે એટલે એને ઉખડી આકે છે, દાજી જાય એટલે ચોટી જાય, ચોટી જાય એટલે એને તાવેથી ઉખડે અને ઉખડી આકે. એ ઉખડેલી ખીચડી ખાય નહીં કોઈ, દાજેલી હોય તો એનો સ્વાદ તો આવે નહીં, બહાર નાખી દઈએ એટલે કાગડા ખાય. તો કાગડો એકલો ન ખાય, કૌવા કૌવા કરીને બધાને બોલાવીને ખાય, ઉખડિયા એવી રીતે ખાય. કે તું કે પુણ્ય એકલો ભોગવે છે કે એમ? કે દાનમાં વાપર, દાનમાં વાપર, એટલો ભોગવીશ તો મરી જઈશ, તો એટલું પાપ બંધા છે. હા, એવો દૃષ્ટાંત આપતા હતા. બધા સ્થાનકવાસી છે એ વાપરવા માં હેમ જાણે છે, પણ ગુરુદેવના પ્રતાપે ઓછા વત્તા પ્રમાણમાં સૌને એ પ્રભાવના થઈ છે. માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી, એની ઈચ્છા નથી માટે પરિગ્રહ નથી, ઈચ્છા હોય એટલો પરિગ્રહ છે. જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે શું છે મૂળમાં? કેમ પરિગ્રહ નથી? કારણ આ છે કે જ્ઞાનમય એવા એક પોતાના જ્ઞાયક ભાવના સદભાવને લીધે હું જ્ઞાયક ભાવપણે છું એવા અંતરાવલંબનના કારણે એ જ્ઞાતાપણે રહે છે, અધર્મના પણ જ્ઞાતાપણે, પાપ પરિણામના પણ જ્ઞાતા થઈ જાય છે. પાપનો ઉદય આવે તો પણ એના જ્ઞાતા રહીએ છે. અજ્ઞાની જીવ પાપ કરીને મજા માને છે, પાપ કરીને મજા માને છે, એના ફળમાં ઉદય આવે છે. એ તો પુણ્યના ફળમાં એને પાપ પરિણામ કરીને મજા માને છે, પણ એનો ઉદય આવે છે ત્યારે કે આ મને ન જોઈએ, આ મને ન જોઈએ, આ મને ન જોઈએ, મારે આ ન જોઈએ. જ્ઞાની જ્ઞાતા રહીએ છે. પૂર્વકર્મકૃત પ્રારબ્ધ ઉદય પાપનો ઉદય જ્ઞાનીને પણ આવે. મહામુનિ હોય તો રોગ થાય, જંગલમાં એકલા નિગ્રહ દશામાં રહ્યા હોય એમાં ભયંકર રોગ આવે, ત્યાં કાંઈ વૈદ્ય ડાક્ટરને દવા કાંઈ છે નહીં, કોઈ સેવા કરનારા નથી, કાંઈ નથી. હોય મહામુનિ હોય, ઇન્દ્રો આવીને વંદન કરે એને, એક બાજુનો એવી રીતે ઉદય આવે પુણ્યનો, બીજી બાજુથી આવો પાપનો ઉદય આવે, મિશ્ર પરિણામથી આવે ને, શું અથવા આગળ પાછળ થયા હોય ને, સ્થિતિ એક સાથે ઉદયની આવી ગઈ હોય, શું બે બને, કાંઈ નહીં. એ જ્ઞાતા છે, પાપના પણ એ જ્ઞાતા છે, જ્ઞાની છે માટે પાપના પણ, પાપના ઉદયના જ્ઞાતા છે અને પુણ્યના ઉદયના જ્ઞાતા છે. પુણ્યનો ઉદય મને ભલે હો અને પાપનો મને ન હો, એ પ્રકાર અજ્ઞાન દશામાં છે, જ્ઞાન દશામાં નથી. એ પરિગ્રહવંતને છે, નિષ્પરિગ્રહને એમ હોય નહીં. એ જ પ્રમાણે ગાથામાં અધર્મ શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ છ, કર્મ નોકર્મ આઠ, મન વચન કાય સ્ત્રોત્ર ચક્ષુ ઘ્રાણ નવ ને પાંચ ચૌદ, રસન અને સ્પર્શન એ સોળ શબ્દો મૂકીને સોળ ગાથા સૂત્રો વ્યાખ્યાન રૂપે કરવા અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા. એટલે જ્ઞાની રાગને ઈચ્છતો નથી, જ્ઞાની દ્વેષને પણ ઈચ્છતો નથી. રાગનો પણ જ્ઞાતાર્ય છે, અલ્પ દ્વેષ આવે તો ક્રોધ આવે તો એનો પણ જ્ઞાતાર્ય છે, ક્રોધનો પણ જ્ઞાતાર્ય છે. દ્વેષ અને ક્રોધ જુદા જુદા પદ લીધા આમાં, જોયું એમ એક અરુચિ પરિણામ છે. દ્વેષ અરોચક ભાવ, ક્રોધ આવે કશાય તીવ્ર થાય, માનના પણ ચારિત્રમોહનો માનના પરિણામ આવે, ક્રોધના પરિણામ આવે, ચારિત્રમોહથી માયાના પરિણામ આવે જ્ઞાનીને પણ, લોભના પરિણામ આવે બીજા કોઈ કર્મના ઉદયમાં, નવકર્મના ઉદયમાં, મન વચન કાયાની પ્રવૃત્તિને અનુસરીને જે વિકલ્પ થાય શું, પછી પાંચ ઇન્દ્રિયનો વિષય, સંગીત આદિ સ્ત્રોત્રનો વિષય, રૂપ આદિ ચક્ષુનો વિષય, સુગંધાદિ નાકનો વિષય, ને જમવાની મિષ્ટ ભોજન આદિ રસનાનો વિષય, અને સ્પર્શનાનો ઠંડુ ગરમ સુવાળું ખરબચડું વગેરે, એ સોળ શબ્દો મૂકીને સોળ ગાથા સૂત્રો વ્યાખ્યાન રૂપે સોળે પ્રકાર જ્ઞાની ઈચ્છતા નથી, એના એ પ્રકારના ઉદય ટાણે જ્ઞાતાર્ય છે, એકને ઈચ્છતા નથી. આ ઉપદેશથી એ સિવાયના બીજા પણ વિચારવાને એ વાત લીધી છે. પાછી અહીંયા અસન અને પાન 212 ગાથામાં, અસન એટલે ખોરાક, અનશન એટલે નહીં ન ખાવું તે, અસન એટલે ખાવું તે, પાન એટલે પીવું તે, એ બે લીધી છે. અને એ રીતે સર્વનો કરીને પાછો ફરી બધા સમસ્તને એટલે વિધવિધ બધાને લઈ લેવા આ સિવાયના પણ, એટલે એટલા ભેદ પ્રભેદ લીધા છે. એ મૂળ મૂળ ટીકામાં છે, ઇત્યમેવ ચ ધર્મપદ પરિવર્તને ન રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ કર્મ નો કર્મ, એ બધી વાત છે એ મૂળ ગાથામાં છે. એટલે અમૃતચંદ્રાચાર્ય કહ્યું છે કે આ રીતે બે ગાથા અમે લખી, બાકીના સોળ પ્રકારના પરિણામમાં પણ એ જ પ્રકારે વિચારવું. એટલે નાની એવા કોઈ પરિણામને અને પરિણામના વિષયને ઈચ્છતા નથી, એક ના એક ભાવના સદભાવને લીધે એના ગાતાર્ય છે, એમ બધામાં બધા પ્રકારમાં લઈ લેવું. હવે છતાં ખાવા પીવાની વાત ફરીને લીધી છે અહીંયા શું, આમ તો રસનામાં એ આવી જાય છે, રસનની અંદર એ આવી જાય છે ખાવું ને પીવું. હવે જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ કહે છે. જ્ઞાનીના ઘરના કોઠારની અંદર હું સ્ટોરરૂમની અંદર ઘઉંની ઘઉં ચોખા દાળ નહીં પીડ્યા હોય, એને આહારનો પરિગ્રહ નથી. આહારથી સુખ છે એ વાત નથી, ને આહારની આધાર બુદ્ધિ પણ જ્ઞાનીને નથી. અપરિગ્રહો અણિચ્છો ભણેદો, એ આ બે વાત લીધી છે, એની પાછળ હેતુ છે. બધા કીધા પછી આ બે વાત લીધી કે લોકો આને જીવન આધાર માને છે, ખાવું પીવું એને જીવન આધાર માને છે. બીજા વગર હાલે, કપડાને થીગડું દઈએ પણ પેટને કઈ થીગડું દેવાય એમ કે, શું કે લુગડું ફાટી ગયું છે તો આપણે થીગડું મારીને લગાડશું, ભલે એ રંગનું નહીં બીજા રંગનું મારશું આપણે થીગડું, હં તો ભાઈ અંગ ઉગાડવું ન રહીએ, ચાલો થીગડું મારીને ચલાવશું, પણ પેટને કઈ થીગડું લાગે એમ કે, માટે ખાધા આ ખોરાક વગર તો ચાલે જ નહીં, એ તો કોઠીએ જાર તો હોવી જોઈએ, આહારે પ્રાણ છે એમ કે. ઠીક, આમ તો પ્રાણને કારણ છે, પ્રાણનો કારણ છે, પણ લોકો તો આહારને જ પ્રાણ પછી કહી દે ઉપચારથી, વ્યવહારની બોલણી એ રીતે છે. જ્ઞાની ઈચ્છતા નથી પાણીએ નહીં, હાર તો નહીં પણ પાણીની, 213 ગાથા એ છે. અપરિગ્રહો અણિચ્છો ભણીદો નાણીય નિચ્છદે અસણમ, એક પદ બીજું એ ગાથા ને બધા શબ્દો એના છે. અસણમ શબ્દ વૈભ્ર, ધમમ અધમમ અને અસણમ. અપરિગો અણસ જાણગો તેણસો હુદી અનિચ્છકને અપરિગ્રહી કયો છે, તેથી જ્ઞાની અસનને ભોજનને ઈચ્છતો નથી. જ્ઞાનીને ન ઓળખે તો બેહે નહીં. જ્ઞાનીને ખાવાની ઈચ્છા થાય છે, રોજ ટાઈમ સર ખાવા બેસી જાય છે. હા, આંત પડે તો કે ભાઈ દી આત્માનો ટાઈમ થઈ ગયો છે, જલ્દી પીરસી દો. ઠીક, ભોજનને કેમ ઈચ્છતા નથી, ઈચ્છા છે કે નહીં? અજ્ઞાન ભાવે ઈચ્છતા નથી. બીજાને તો સર્વસ્વ થઈ જાય. શું? બીજાને તો સર્વસ્વ છે કે આ મારા જીવનનો આધાર છે. આ કાંઈ નહીં, ખાતા ખાતા મરી જાય છે કે નહીં? પણ જીવનનો આધાર હોય તો ક્યાંથી મરી જાય ખાતા ખાતા? હે, હાથમાં મેસુગનું બટકું હોય ભાઈ સાહેબ ઉપડી જાય ત્યાંથી, એમને માથરી જાય, મોઢું એમને મરી જાય, બધું એમને મરી જાય. રડવાની ધૂન લાગી જાય, એવી ધૂન લાગી જાય, મોત શોખ ખાવું પીવું બધું એકોર પડ્યું રહે, જેની ધૂન લાગી એનીમાં એ ઉપડી જાય છે. બને છે ને એવું? જેને જે લત લાગી ને ધૂન લાગી, ગાનપણના તો ઘણા લક્ષણ છે આ બધા, ગાનપણના ઘણા લક્ષણ છે બધા. શું
માતાજીને કે હજી ટાઈમ જમવાનો થયો છે કે તમારે પડ ગમ વાગ્યા?
ના, એમને તો પરિણતિ એવી ઉગ્ર હતી ને, ગમતી વાત નહોતી. શું ખાવાનો ટાઈમ આવે ને ખાવા બેસવું પડે એટલે જાણે એમ થાય કે એક ઉપસર્ગ આવ્યો, ખાવું પડે, નહીતર તો એ નહીં ખાઈ ખાઈને હોજરી સંકોચાઈ ગઈ હતી, બીજો રોગ નહોતો કાંઈ. ખાવાની વૃત્તિ ઓછી રહી અને ખાય ઓછું, કોઈ વાર ન ખાય, એમાંથી આખી હોજરી સંકોચાઈ ગઈ. કારણ કે હોજરી એવી ચીજ છે, જેમ ખાવ એમ વધારે ભૂખ લાગે, ઓછું ખાવ તો ઓછી ભૂખ લાગે, જેવી રીતે તમે ટેવાઈ જાઓ એ રીતે ભૂખ લાગે. એમને એવું હતું, પછી તો ભૂખ ઉજરીમાં ભૂખ જ ન લાગે, એટલે પછી તો ખાવા બોલાવે તો એમ થાય ક્યાંક 12 વાગ્યા તો કે એ આ તમારા પડઘમ વાગ્યા ખાવા ખાના ને ખવડાવવાના, કંટાળો આવે, બોલે ગમે નહીં. હા, ને એમનામાં પડ્યા હોય એમાંથી વચ્ચે ક્યાં ભંગ પાડવો એમ થાય. જ્ઞાનીને અનિચ્છકને અપરિગ્રહ કયો છે, અને જ્ઞાની અસનને ભોજનને ઈચ્છતો નથી. એ ભોજનને ભોજનથી લાભ છે અને સુખ છે અને એ મારા જીવનનો આધાર છે, એ પ્રકારનું પરિણમન જ્ઞાનીને હતું. ઉપર છેલ્લો વિકલ્પ આવે, ખાય તો ભલે, એવી રીતે અનશન કરે તોય તે એમ જ માને છે કે આત્મા અનાહારી છે, એને આહાર શું ને એને ન આહાર એ પણ શું, એ તો પોતે જ અનાહારી છે. એને આહાર ન દેવો એ ક્યાં સવાલ છે, ને દેવો એ પણ ક્યાં સવાલ છે. અનશન કરે તો પણ એનો અહંભાવ નથી, અસન કરે તો પણ એનો અહંભાવ નથી, ને અનશન કરે તો પણ એનો અહંભાવ નથી જ્ઞાન દશામાં. અને અજ્ઞાન દશામાં બે નો અહંભાવ થાય, ખાધું એનો અહંભાવ થાય અને ઉપવાસ કર્યો એનો પણ અહંભાવ થાય. દુર્વાસા મુનિ છે એ ઋષિ છે, અને શ્રી કૃષ્ણ છે એ ત્રણખંડ નાધણી છે. શું તો એ શિષ્ય ગુરુ વચ્ચે સંવાદ ચાલે છે. હા, કે ઉપવાસ દુર્વાસા
ઉપવાસ છે તો કે ના, એને ઉપવાસ નથી તો કે, પણ એમણે તો આહાર નહોતો લીધો કે જંગલમાં હતા તો કે ના એ ઉપવાસી નથી, કેમ કે અનેક પ્રકારના ભોજનની ઈચ્છા એમને ચાલુ હતી. શ્રી કૃષ્ણને તો કે એ ઉપવાસી હતા, કેમ તો કે 32 જાતના શાક ને 33 જાતના ભોજન હોવા છતાં એમને ઈચ્છા નહોતી, અનિચ્છક હતા, માટે એ ઉપવાસી હતા. એટલું તો એ દ્રષ્ટાંત ત્યાં આવે છે, અનિમતમાં એ દ્રષ્ટાંત આવે છે ઓળખાવા માટે. આવ્યું છે મૂળામાંથી જ્ઞાન દશા સમજાવવા માટે, મૂળ જૈન દર્શનનો એ વિષય છે. એ લોકોને જેને બુદ્ધિ પહોંચીને સારું લાગ્યું એટલે લીધું. કેમ કે વાત તો વિશિષ્ટ પ્રકારની છે ને, કે ખાય છતાં ઉપવાસી અને ન ખાય છતાં ઉપવાસી નહીં, આ કઈ જાતનો દાખલો અને આ કઈ જાતનું ગણિત બેસે નહીં, એ સમજણનો, ઊંડી સમજણનો વિષય છે. એ છીછરી સમજણનો વિષય નથી. છીછરી સમજણ ન સમજાય, ઊંડી સમજણે સમજવું પડે એવો વિષય છે. એટલે અસન ભોજનને ઈચ્છતો નથી તેથી તે અસનનો પરિગ્રહી નથી, તેથી ભોજનનો, ભોજનની ક્રિયા થવા છતાં એ ભોજનના પરિગ્રહી નથી, ફક્ત એ અસનના એટલે ભોજનના જ્ઞાયક જ રહે છે. અસન એટલે ભોજન, અનશન એટલે ભોજન ન કરવું, તે એના એ જ્ઞાતાર્ય છે. જમતી વખતે પણ એ જ્ઞાતાર્ય છે, એટલે બંધ અધિકારમાં એ વાત લીધી, આનંદામૃત નિત્ય ભોજી. નાની કેવા છે કે આનંદ અમૃતનું ભોજન કરનારા છે. એ જમતી વખતે દાળ ભાત શાક રોટલીનું ભોજન નથી કરતા, એ વખતે પણ આનંદ અમૃતનું ભોજન કરે છે, જ્ઞાનને આનંદ રસનો આસ્વાદ લે છે. એ વખતે એ રોટલા રોટલીનો ભોજન કરતા નથી, એનો સ્વાદ નથી લેતા, એ એના જ્ઞાતાર્ય છે. એનો સ્વાદ નથી લેતા એનો અર્થ શું? એના જ્ઞાતાર્ય છે. સ્વાદ કોનો લે છે? અંદરમાં જ્ઞાન ને આનંદનો સ્વાદ લે છે. એ વખતે પણ જ્ઞાન ને આનંદનો સ્વાદ લે છે. ક્યાંથી એમ થયું? કે મુમુક્ષુ દશામાં એ પ્રેક્ટિસ શરૂ કરી હતી. ઠીક, એવી જ્ઞાન દશા ક્યાંથી આવી? અંદરથી આવી કાંઈ? એ જ્ઞાન દશાનો જન્મ મુમુક્ષુ દશામાંથી થાય છે. કેવી મુમુક્ષુ દશામાંથી જન્મ થાય છે? કે મુમુક્ષુ પણ ખાતા પીતા હાલતા ચાલતા હું જ્ઞાયક છું એની પ્રેક્ટિસ શરૂ કરે છે. વિકલ્પ નહીં, હો વિચાર નહીં, પ્રેક્ટિસ શરૂ કરે છે. અવલંબન લેવાનો પુરુષાર્થ કરે છે જ્ઞાયકનો, એમાંથી અવલંબન આવી જાય છે અને સહજ દશા થઈ જાય છે. એટલે એ મુમુક્ષુ છે એ એની પૂર્વ ભૂમિકામાં એવા પ્રકારનો પ્રયત્નવાન જીવ લીધો છે અને એના ફળ સ્વરૂપે આવી જ્ઞાન દશા છે એને અહીંયા ઓળખાવે છે આચાર્ય મહારાજ. આહાર કરતા જ્ઞાનીને નિર્જરા છે એમ સાબિત કરવા માગે છે. અધિકાર તો નિર્જરાનો ચાલે છે ને, આહાર કરના કરતા કરતા નિર્જરા કરે છે જ્ઞાની, એ વાત અહીંયા લેવી છે. માટે નિર્જરા અધિકારમાં આ ગાથા આવા પ્રકારની લીધી છે.